SBS live streams and podcasts are supported by advertising.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયન લોકો જાણીએ અજાણીએ તેઓની રોજબરોજની જિંદગીમાં તેમના ચહેરા પર ઝેરી રસાયણો લગાવી રહ્યા છે. પર અને પોલીફ્લોરો અલ્કિલ પદાર્થો, જેને PFAS એટલે કે PFAS તરીકે ઓળખવામાં આવે છે, એ 4000થી વધુ કૃત્રિમ રસાયણોનું જૂથ છે જેને ઘરગથ્થુ ઉત્પાદનોમાં ગરમી, ડાઘ, ગ્રીઝ અથવા તેમને વોટર રેઝિસ્ટન્ટ બનાવવા માટે ઉમેરી શકાય છે. PFAS-નો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવામાં અથવા ઉત્પાદનોને વધુ ટકાઉ બનાવવા માટે સૌંદર્ય પ્રસાધનોમાં કરી શકાય છે, જેમ કે લિપસ્ટિક, આઈશેડો અને ફાઉન્ડેશનમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ડોક્ટર બ્રેડ ક્લાર્ક, અ સિનિયર લેક્ચરર ઇન એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી એટ ધ યુનિવર્સિટી ઓફ મેલબર્ન, તેઓ જણાવે છે કે શું આપણે સંપૂર્ણપણે આની ચિંતા કરવી જોઈએ? શું લોકો જાગૃત છે કે તેઓ PFAS કેમિકલવાળા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાથી તેના સંપર્કમાં આવી રહ્યા છે? અને તેનો જવાબ છે ના.
Should we be concerned about this? Absolutely. Are people aware that they're being exposed in this way? I'd say mostly not. And I think that people should be given the choice about whether they would be putting these chemicals on their skin.
Dr. Brett Clark વધુમાં જણાવે છે કે PFAS માનવ જાતિ અને પર્યાવરણ એમ બંને માટે જોખમ ઊભું કરે છે, કારણ કે તેઓ અતૂટ છે. PFAS પર્યાવરણમાં અને માનવ શરીરમાં ખૂબ જ સ્થાયી હોય છે, એટલે કે તે તૂટી જતા નથી અને સમય જતા તેઓ ફરીથી એકઠા થઈ શકે છે, જેના કારણે જ તેમને કાયમી રસાયણોનું ઉપનામ પણ મળ્યું છે.
PFAS are highly persistent in the environment and in the human body, meaning that they don't break down and can accumulate over time. This has earned them the nickname of the forever chemicals.
તો પછી પ્રશ્ન એ થાય કે PFAS-ના સંપર્કમાં આવવાના જોખમો કયા કયા છે? યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના એલાયન્સ ફોર એન્વાયરમેન્ટલ હેલ્થ સાયન્સના ડોક્ટર પ્રદીપ દેવાપ્રિયા કહે છે કે આરોગ્ય પર થતી અસરોને સંપૂર્ણપણે સમજી શકાતી નથી. હાલમાં PFAS-નું કોઈ ચોક્કસ જોખમ નથી, કારણ કે તેઓની પાસે PFAS અથવા તો PFAS-ના પ્રત્યક્ષ જોખમોની પુષ્ટિ કરવા માટે હજુ સુધી પૂરતું સંશોધન નથી. પરંતુ કેટલાક પ્રકાશનો બહાર આવ્યા છે કે PFAS-માં અમુક પ્રકારનું સ્વાસ્થ્ય જોખમ રહેલું છે.
At the moment, there's no definitive risk of PFAS because we don't have enough research yet to confirm the direct risk of PFAS or PFAS exposure. But several publications are out explaining that PFAS has some kind of health risk.
PFAS-ના સંપર્કથી કેટલાક કેન્સર, હોર્મોનલ ઇમ્બેલેન્સ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, લીવરને લગતા રોગ, કિડની રોગ અને પર્યાવરણીય નુકસાન સાથે સંકળાયેલ છે. ડોક્ટર ક્લાર્ક કહે છે કે PFAS-ના નાના જૂથનો માનવ સ્વાસ્થ્ય પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. પરિણામે PFOA ને મનુષ્યો માટે કાર્સિનોજેનિક તરીકે અને PFOS ને સંભવતઃ કાર્સિનોજેનિક તરીકેનું વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. ક્લાસ 1 તરીકે વર્ગીકરણ મેળવવું એ જાણીતું કેસ્ટોન એક ખૂબ જ દુર્લભ વસ્તુ છે. અનિવાર્ય પુરાવા હોવાને કારણે આ રસાયણોના નીચા સ્તરે પણ સંપર્કમાં આવવું એ આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે.
Get a classification as group 1 known carcinogen is a pretty rare thing. The evidence is compelling that exposure even at low levels to these chemicals is a health risk.
ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોએ PFOS અને PFOA રસાયણોના ઉપયોગને નિયંત્રણ કરવા માટે નિયમો લાગુ કર્યા છે. તેમને તેમના ઉપયોગ, સંગ્રહ અને નિકાલને નિયંત્રણ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડમાં પણ તેનો ઉમેરો કર્યો છે. ત્રણ PFAS રસાયણો માટેના નિયંત્રણો 2025 સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. જોકે પ્લેનેટ અર્કના પ્રોફેસર રોય ટાસ્કરે નોંધ્યું છે કે હજારો PFAS રસાયણો છે અને તેમાંના મોટાભાગના સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય અને પર્યાવરણીય જોખમો વિશે બહુ ઓછી માહિતી જાણીતી છે. કેટલાક સામાન્ય PFAS રસાયણો પર નિયમન હોવા છતાં એવી ચિંતા છે કે ઓસ્ટ્રેલિયા વર્ષો પહેલાં આ પદાર્થો પર પ્રતિબંધ મૂકનારા અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ધીમી કાર્યવાહી કરી રહ્યું છે.
There are 4,700 of these things, and they're used in so many different applications, but they've regulated three of the most common ones. And they were banned in other countries in the States and in Europe years ago. So Australia has not acted anywhere near fast enough.
તો સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતા PFAS એટલે કે પોલીફ્લોરોઆલ્કિલ પદાર્થો કેટલા પ્રચલિત છે? યુનિવર્સિટી ઓફ નોટ્રેડેમના 2021ના અભ્યાસમાં યુએસ અને કેનેડામાં વેચાતા સૌંદર્ય પ્રસાધનોમાં PFAS-નો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. 200થી વધુ ઉત્પાદનોનું પરીક્ષણ કરીને સંશોધકોએ શોધ્યું કે લગભગ અડધા ભાગમાં ફ્લોરિનનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે, જે PFAS એટલે કે પોલીફ્લોરોઆલ્કિલ પદાર્થોનો ઉપયોગ સૂચવે છે. 29 ઉત્પાદનોના વધુ વિશ્લેષણ પૈકીના 13 ઉત્પાદનોમાં ચોક્કસપણે PFAS-ના રસાયણોના ઉપયોગનો ખુલાસો થયો, જે પૈકીના એક જ ઉત્પાદકે તેના લેબલ ઉપર એક ઘટક તરીકે PFAS-ને સૂચિબદ્ધ કર્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયામાં કોસ્મેટિક ઉદ્યોગ મર્યાદિત PFAS વપરાશનો દાવો કરે છે, ત્યારે ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના ડોક્ટર સારા ગોર્જીએ યુરોપ અને ઉત્તર અમેરિકાની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાના ડેટાના અભાવની ટીકા કરી વધુ પુરાવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
There's a gap in that market, and most of the studies have been done in Europe and Northern America, and there's no data available in Australia.
પ્રોફેસર ગોર્જી ઉત્પાદનોમાં PFAS-ની હાજરી શોધવા માટે ઓસ્ટ્રેલિયામાં વેચાતા સૌંદર્ય પ્રસાધનોના નમૂના લઈ તેના ઉપર અભ્યાસ કરી રહ્યા છે. તેઓ વધુ ભાર મૂકી જણાવે છે કે PFAS હંમેશા ઇરાદાપૂર્વક ઉત્પાદનોમાં ઉમેરવામાં આવતું નથી અને ઉદ્યોગો તેમની હાજરીથી પણ અજાણ હોઈ શકે છે. ઘણી પ્રોડક્ટ્સ આયાત કરવામાં આવતી હોવાથી ઓસ્ટ્રેલિયન માર્કેટમાં PFAS પ્રોફાઇલ્સને સમજવાથી સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદ મળી શકે છે.
PFAS is not always intentionally added into the product, so it might be unintentional, and so even the industries might not know about it, and as you know, most of our products are imported, so just to know a background knowledge about the profile of PFAS in Australian market would give us a good indication of our risk of exposure.
પ્રોફેસર ટાસ્કર સમજાવે છે કે સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં વેચાતા મેકઅપ ઉત્પાદનો સીધા PFAS લેબલનો ઉપયોગ કરતા નથી. ઉપભોક્તાઓને ઘટકોમાં સૂચિબદ્ધ PFAS મળશે નહીં, કારણ કે લેબલ ઉપરની જાણકારી માટે જરૂરી રકમ ઘણી વખત થ્રેશોલ્ડ કરતા પણ ઓછી હોય છે.
And often that's because the amounts in the product are below the threshold that they need to declare on the label.
પ્રોફેસર ટાસ્કર અને ડોક્ટર ક્લાર્ક સૌંદર્ય પ્રસાધનોમાં સુધારેલ લેબલિંગ અને પારદર્શિતા માટે માંગણી કરે છે. તેઓ ગ્રાહકોને પસંદગીઓ પ્રદાન કરવા અને ત્વચા પર લાગુ થતા રસાયણો વિશે જાણકાર નિર્ણયોને સક્ષમ કરવા માટે કડક નિયંત્રણો અને લેબલિંગની ખાતરી કરવાના મહત્વ ઉપર ભાર મૂકે છે.
I think the people should be given the choice. We are playing a dangerous experiment with putting thousands of chemicals on our skin that we don't know what they'll do. And we need to, as a community, and really this needs to be led by the government, we need to have stricter controls and also labeling so that people can make informed decisions.
New Zealand 2026 સુધીમાં સૌંદર્ય પ્રસાધનોમાં PFAS પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બની જશે. કેલિફોર્નિયા, કોલોરાડો અને મેરીલેન્ડ સહિતના કેટલાક યુએસ રાજ્યો પણ 2025 સુધીમાં ચોક્કસ કોસ્મેટિક રસાયણો પરના નિયંત્રણો લાગુ કરી રહ્યા છે. કોસ્મેટિક્સ યુરોપ 2025ના અંત સુધીમાં PFAS-ને ઇરાદાપૂર્વક ઉત્પાદનોને પણ સૂચિમાં ઉમેરવાનું સૂચન કરે છે. જો કે પ્રોફેસર ટાસ્કર માને છે કે ઓસ્ટ્રેલિયા આ પગલાં લેવામાં નોંધપાત્ર રીતે ખૂબ જ પાછળ રહી ગયું છે.
They wouldn't be doing this and attracting that sort of pushback from industry if there wasn't a real case. Now, why Australia is just not acting is a puzzle to me.
Australian Department of Health and Aged Care-ના પ્રવક્તાએ સૌંદર્ય પ્રસાધનોમાં PFAS પર ન્યૂઝીલેન્ડના પ્રતિબંધ અંગેની જાગૃતિને સ્વીકારી છે. તેઓ વધુમાં જણાવે છે કે PFAS-ના ઉપયોગથી લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરો સંબંધિત પુરાવા હજુ પણ ઉભરી રહ્યા છે, તેમજ પર્યાવરણમાં આ રસાયણોની દ્રઢતા અને ગતિશીલતા અંગે વૈશ્વિક ચિંતાઓથી તેઓ વાકેફ છે. ઓસ્ટ્રેલિયન સરકાર સાવચેતીભર્યા અભિગમ અપનાવે છે અને જ્યારે પણ શક્ય હોય ત્યારે PFAS એક્સપોઝર ઘટાડવાની ભલામણ પણ કરે છે. એબી ઓબ્રાયન દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something. And to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.